આ પ્રસંગની શરૂઆતમાં તુલસીજીએ ચિત્રકૂટને માટે ખાસ ઉલ્લેખ કર્યો છે કે જહા સુખ સકલ સકલ દુઃખ નાહી. પ્રભુ બિરાજી રહ્યા છે, વન છે, ચિત્રકૂટ છે, પર્વત. સકલ સુખ સકલ દુઃખ નાહી એમ કહ્યું તો એ વન અને વનની પ્રકૃતિ કેવી સુંદર હશે. ક્યાં જ્યાં નિવાસ કરવાની ઈચ્છા થાય અને નિવાસ કર્યા પછીથી કોઈ જાતની અગવડ ન રહે, કોઈ જાતનું દુઃખ ન રહે. તુલસીજીએ બહુ જ સ્પષ્ટ કર્યું છે, ભગવાન જ્યાં નિવાસ કરે છે ને ત્યાં બધું જ સુખ હોય છે. ભગવાનની આજુબાજુ એ ક્યાંય પણ દુઃખનો પડછાયો પણ પડે નહીં. તહા દુઃખ લવલેશ નાહી, સહેજ પણ દુઃખ ન પડે. તો તુલસીજીએ પોતાના ઈષ્ટદેવ પોતાના ભગવાનને માટે કે મારા ભગવાન જ્યાં બિરાજ્યા હોય એ વન કેટલું સુંદર હોય, એની પ્રકૃતિ ખૂબ જ દર્શનીય નિહાળવા જેવી હોય, એ વાતને ખાસ એ કરી. રામ શૈલ બન દેખ ને જાહી, નિરખઈ હરસી દંડવત કરી કરી. બધા જ વન ઉપવન ની અંદર વિચરે છે, વારંવાર જોવા જાય છે ને, દર્શન કરતા પણ વારંવાર નિરખી પ્રણામ કરી લે છે. આમ એ ચિત્રકૂટ રામ શૈલ ને જોઈને જોયું કે જહા સકલ સુખ સકલ દુઃખ નાહી. તો જે આ આખી પ્રકૃતિ કેવી છે, ક્યાંય પાણી શોધવા ન જવું પડે, ઝરણા ઝરઈ, બસ ઝરણા વહેતા જ હોય વહેતા જ હોય. બદ્રી કેદાર હિમાલયની યાત્રા કરો, રસ્તે ચાલવાનું હોય ને ત્યાં ઝરણા એટલા સુંદર વહેતા હોય, એને જોયા જ કરો, જોયા જ કરો. કેદારના માર્ગે એક સરસ મજાનો પર્વત છે, એની ઉપરથી ઝરણા એટલા બધા નીકળે અને એકબીજાને મળે ને પાછા છૂટા પડે, જાણે આખી જાળી ના બનાવી દીધી હોય પહાડ ઉપર, મળે પાછા છૂટા પડે, પાછા ભેગા થાય. એટલું સુંદર દ્રશ્ય લાગે કે એને જોયા જ કરીએ, નિરખ્યા જ કરીએ. ઝરણા જ રહી, આવા ઝરણા જ્યાં વહેતા હોય અને ખળખળ અવાજ કરતા હોય, સુંદર દ્રશ્ય હોય અને એ જોયા પછી દુઃખ હોય ને, ચાલવાનું દુઃખ હોય, થાક લાગ્યો હોય ને, તો એક વાર ઉભા રહીને જોયા જ કરીએ, દર્શન કર્યા જ કરીએ. એટલે જ્યાં સુખ સકલ સકલ દુઃખ નાહી, ઝરણા ઝરહી. અને પાછા સરસ મજાના ઉપરથી ઝરણા ઉતરતા હોય, પાણી તો મીઠું હોય જ. આપણું 1800 TDS વાળું ના હોય, નડિયાદ નું પાણી 1800 નું છે, 1800 TDS નું છે. વન ની અંદર તો પર્યાવરણની એટલી બધી શુદ્ધિ હોય, હવા ચોખ્ખી હોય, વાતાવરણ શુદ્ધ હોય, જળ પણ સીધા જ વરસાદથી ઝીલેલા પહાડમાંથી નીકળતા, એટલે સુધાસમ, એને પીવાથી કોઈ પણ જાતના રોગ શું રોગ હોય તો જતા રહે. સુધાસમ ઝરણા ઝરહી, ઝરણા અમૃતની માફક વહેતા હતા. જ્યારે અમૃત વહેતા હોય એને વિવિધ
તાપ,
પવનનું પર્યાવરણ પણ શુદ્ધ, એ ધુમાડા નહીં મળે. આપણે તો અહીંયા સાંજે નીકળ્યા હોય ને તો નાક કાળા થઈ જાય અંદરથી, એટલું બધું પર્યાવરણ દૂષિત. ભગવાન જ્યાં નિવાસ કરે છે ત્યાં આગળી બધું જ શુદ્ધ પવિત્ર હોય, ત્યાં પછી અશુદ્ધિ ક્યાં રહી? પવિત્રતા સુધી પહોંચેલું હોય પરમાત્માનું આખું આખું વાતાવરણ, ત્યાં અશુદ્ધિની તો વાત જ ક્યાં રહી? શુદ્ધ નહીં, શુદ્ધથી પણ ઉપર પવિત્ર. એટલે ત્રિવિધ બયાર, ત્રિવિધ તાપહર, ત્રિવિધ બયારી, પવન પણ હવા પણ શુદ્ધ પવિત્ર શીતલ સુગંધ મંદ, આ ત્રણેય પ્રકારના પ્રવાહ જે પવનની અંદર હોય, ત્રણેય ગુણ એની અંદર ભરેલા છે. બીટપ બેલી ઘર આગળ તો કુંડામાં બે છોડ રોપી શકો, પણ ગામડે જઈએ, ગામની બહાર નાનું સરખું ઉપવન હોય જેને સીમ કહેવામાં આવે, સીમાડે, એ સીમાડે જાત જાતની વનસ્પતિ ઉગેલી હોય. આજકાલ વનસ્પતિને એ છોડને ઓળખે છે કોણ? ઓળખવા હોય તો બહુ મજા આવે, કઈ વનસ્પતિને શું કે છે, એનો શું ગુણધર્મ છે, એનો શું ઉપયોગ થાય, એક શિબિર કરવા જેવી છે. અને વનસ્પતિને ઓળખાવીને એનો ઉપયોગ શું થાય એ જો બતાવ્યું હોય ને તો આ દવાઓ ના ખાવી પડે. બીટપ બેલી તૃણ અગણિત ભાત, મોટા વૃક્ષો પણ એટલા બધા, છોડવાઓ પણ એટલા બધા, અને ઘાસ પણ જાત જાતનું અગણિત. એક અગણિત એટલે કેટલી જાતના એ વનસ્પતિના વૃક્ષો, છોડવા અને ઘાસ, ઘાસ પણ ઓળખવા જેવું હોય છે. ચીડો કોને કહેવાય, ચીડી કોને કહેવાય, ધરો કોને કહેવાય, આ બધું જાણ્યું હોય એને ખબર પડે કે આ આટલું બધું આટલું સરસ છે દરેકના નામ, એમ અગણિત. તુલસીજી વનની અંદર સાધુ તરીકે રહેલા છે અને બધી વનસ્પતિનો એમને પૂરેપૂરો અભ્યાસ છે, ને એટલા માટે કહી રહ્યા છે કે આવા વૃક્ષો જાત જાતના છે, છોડવાઓ જાત જાતના છે, અને અને ઘાસ પણ અનેક જાતનું ઉગ્યું છે. ઘાસ દર્વને પણ ઘાસ જ કહેવામાં આવે. આમ દરેક પ્રકારના એવા ઘાસ ઉગેલા છે, અનેક પ્રકારના ફળ છે, પુષ્પો છે, પાંદડા પણ. પાંદડાને ઘાટ જોઈએ, એના રંગ જોઈએ ને, ત્યારે એમ થાય આટલા સરસ પાંદડા હોતા હશે. આપણે તો એકલા લીલા જોયા હોય, પણ પાનની અંદર પણ જુદા જુદા રંગ હોય, અને રંગની અંદર પણ એક સ્ક્રૂ ક્રોટન આવે છે, એના પાંદડા સ્ક્રૂ જેવા ગોળ વળેલા હોય, અને એની અંદર જુદા જુદા નર્યા રંગ હોય. એ રંગ જે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ પ્રકૃતિ છે. બીજો એક એવા છોડ આવે છે, છોડ એક જ હોય, એની ઉપર ફૂલ જુદા જુદા રંગના હોય. જયારે આ બધું જોઈએ ત્યારે એમ થાય કે તુલસીદાસજી આ બધાનો અભ્યાસ કર્યો છે. ફૂલ પ્રસૂન પલ્લવ બહુ ભાતી, અનેક પ્રકારના જુદા 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 પાન જોયા હોય. વૃક્ષોના છાંયડા પણ એટલા બધા હોય કે વાત ના પૂછો. અને પહાડની જે શિલાઓ પથ્થરો છે એ પણ વૃક્ષ નીચે હોય, ઝાડની નીચે એ શિલા ઉપર એ પથ્થર ઉપર બેસો, કેટલો કેટલો આનંદ આવે. ગંગાજીમાં પથ્થર હોય, આજુબાજુ જળ વહેતા હોય, એક પથ્થર સહેજ ઊંચો હોય ને, બિલકુલ કોરો હોય, આજુબાજુ ગંગાજી વહેતા હોય ને, એની પર બેસી જાઓ. એ શીતલ મંદ સુગંધ બહ બાઉ હર શીત મન. આમ મન મન આનંદ થાય મનને કે આવી એની અંદર બેસવાનો આનંદ આવે. તો આવા સુંદર શિલા સુખદ એ વૃક્ષના છાયા પણ એટલા સુંદર હોય કે વાત ના, અને પથ્થર પડ્યો એની પર બેસી જાઓ. ધૂળમાં બેસવાની ના પાડે છે, કચરામાં નહીં બેસવાની, સરસ મજાની શિલા છે એની પર બેસો, એટલો સરસ વાયુ આવે. આ બધી સુવિધાઓ વનમાં છે, માત્ર એસી ઘરમાં છે એમ નહીં. શીતલ મંદ સુખંદ સુગંધ બહ, એટલે શું થયું, ઘરના એસી કરતા પણ આગળ વધી જાય. અને તો આવી પ્રાકૃતિકતાની અંદર પણ જીવન સરસ રીતે સુખદ જીવી શકાય, અને ભગવાનને બધી જ સુવિધાઓ છે. કઈ અયોધ્યાના રાજમહેલમાં જ હતી અને વનમાં નથી એવું નહીં, બહુ સ્પષ્ટ કરે છે કે ભગવાન રહે છે, નિરાતે રહે છે. જે બધા અયોધ્યા વાસીઓ ખબર કાઢવા માટે આવ્યા છે દર્શન કરવા મળવા માટે આવ્યા છે એ બધાને એમ ન લાગવું જોઈએ કે અમારા ભગવાન અયોધ્યાના રાજમહેલમાં સુખી હતા અને અહીંયા વનમાં દુખી છે, આટલી બધી અગવડો છે. આ બધું દર્શન કર્યા પછીથી અયોધ્યાવાસીઓને સંતોષ થાય કે હાશ, અમારા પ્રભુ અમારા કરતા મહેલ, રાજમહેલ અને ઘરો કરતા વધારે સુખી છે પ્રકૃતિની વચ્ચે રહીને. અને આપણે પ્રકૃતિ માટે દોડતા આવીએ છીએ, ચાલો ગામડે જઈએ, વનમાં જઈએ, હિમાલય જઈએ, પહાડોની અંદર ફરીશું. તો પ્રકૃતિનો પ્રેમી તો માણસ છે જ.
અને
આ વન એટલું સુંદર છે, એની શોભા એટલી સુંદર છે કે એનું વર્ણન થઈ શકે નહીં, એટલું બધું સુંદર શોભાયમાન છે. એમ તુલસીજીએ સ્પષ્ટ સૌને ઉઘાડા દર્શન કર્યા કે જુઓ તમે બધા લેવા આવ્યા છો ને, પણ ભગવાન અહીંયા ખૂબ સુખી છે. કદાચ તમને એમ લાગશે કે આપણે અયોધ્યાની અંદર દુખી છે, અહીંયા જ રહી જઈએ તો નિર્ણય પણ કરી બેઠા છે. બસ જ્યાં ભગવાન ત્યાં અમે, અમારે અમારું અયોધ્યા ત્યાં આગાડી. એટલે બધાને સારું લાગી ગયું છે. તો આવી અનેક સુવિધાઓ અને અનેક આનંદદાયક પ્રફુલ્લિતતાના દર્શન કર્યા પછીથી જાય ન બરની બન છબી કહી ભાઈ, કોણ એનું વર્ણન કરી શકે? એટલી સુંદર વ્યવસ્થા, એટલી સુંદર ત્યાં ગાડી વાતાવરણની સ્થિતિ છે. એટલે ભગવાન ભલે અહીંયા ગાડી બિરાજતા,